એકત્ર જ્ઞાનગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. ક્યારેક એવું બને છે ને કે ઇતિહાસમાં કોઈ એક વ્યક્તિ આવે અને આખા યુગની ઓળખ બની જાય, માત્ર નેતા નહીં પણ એક આખી વિચારધારાનું પ્રતીક.
બરાબર.
અમેરિકન રાજકારણમાં રોનાલ્ડ રીગન આવું જ એક નામ છે. આજે આપણે ગિલ્ટ રોયના પુસ્તક ધ રીગન રિવોલ્યુશન વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ પુસ્તક એમકે સમજાવે છે કે કેવી રીતે એક સમયે હોલિવૂડના અભિનેતા ગણાતા રીગને અમેરિકાના રાજકારણ અને સમાજ પર આટલી મોટી અસર પાડી.
અને એ સમજવું મને લાગે છે કે આજે પણ એટલું જ જરૂરી છે, કારણ કે રીગનના સમયમાં જે શરૂ થયું, એટલે કે આધુનિક અમેરિકન રૂઢિચુસ્તતાનો જે પાયો નંખાયો, એની અસર તો આપણે આજે જોઈએ છીએ.
જેમ કે ક્યાં દેખાય છે અસર?
જેમ કે આજનું રાજકીય ધ્રુવીકરણ જુઓ, નેતૃત્વ કેવું હોવું જોઈએ એની ચર્ચાઓ, આર્થિક નીતિઓ પર જે સતત ચર્ચા ચાલે છે, આ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક રીગન યુગ સાથે જોડાયેલા છે. એટલે હા, પુસ્તક ખાલી ભૂતકાળ નથી, વર્તમાનને સમજવાની ચાવી પણ છે.
બરાબર. તો ચાલો શરૂઆત લેખકથી કરીએ. ગિલ્ટ રોય કોણ છે અને આ વિષય પર એમનું મત કેમ મહત્વનો ગણાય? શું છે એમની ખાસિયત?
જુઓ, ગિલ્ટ રોય એક પ્રતિષ્ઠિત અમેરિકન રાષ્ટ્રપતિ ઇતિહાસકાર છે. પણ એક રસપ્રદ વાત એ છે કે તેઓ પોતે કેનેડાની મેગિલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. હાર્વર્ડમાંથી ભણેલા છે પીએચડી ત્યાંથી.
ઓહ, એટલે કેનેડિયન છે.
હા, અને આ કારણે એમ કે એમને અમેરિકન રાજકારણને થોડા બહારથી વધુ નિષ્પક્ષ રીતે જોવાની તક મળે છે. અમેરિકાની અંદરની જે ખેંચતાણ વણે એનાથી થોડા દૂર રહીને વિશ્લેષણ કરી શકે છે.
એટલે કદાચ વધુ સંતુલિત દ્રષ્ટિકોણ આપી શકે, ખરું ને?
હા, ઘણા લોકો એમના અભિગમને સંતુલિત માને છે. તેઓ પક્ષપાતી અર્થઘટનોથી બચવાનો પ્રયાસ કરે છે અને ખાસ તો ઐતિહાસિક સંદર્ભ પર બહુ ભાર મૂકે છે. એટલે કે કોઈ ઘટના કેમ બની, કયા સંજોગોમાં બની એ સમજાવે છે. રીગન યુગ અને 1980ના દાયકાના તો તેઓ ઊંડા જાણકાર છે જ.
અને રીગનના વ્યક્તિત્વ વિશે પણ?
ચોક્કસ. રીગનનો વ્યક્તિત્વ, એમની વાતચીત કરવાની રીત, એમની ફિલોસોફી, આ બધું તે સમયના સાંસ્કૃતિક પ્રવાહો સાથે કેવી રીતે જોડાયેલું હતું એનું વિશ્લેષણ કરવામાં એ માહેર છે. ટૂંકમાં ખાલી શું થયું એ નહીં, પણ કેમ થયું અને એની અસર શું થઈ એ સમજાવે છે.
બહુ સરસ. તો હવે સીધા પુસ્તક પર આવીએ. ધ રીગન રિવોલ્યુશન, આ નામ જ ઘણું કહે છે. પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? શું કહેવા માંગે છે લેખક?
પુસ્તકનો મૂળ તર્ક, એટલે કે એની સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ એ છે કે રીગનનું પ્રમુખ બનવું એ ખાલી નેતા બદલાયા એટલી વાત નહોતી, એ ખરેખર એક ક્રાંતિ હતી. કઈ રીતે? તો કે એણે અમેરિકન રૂઢિચુસ્તતાની આખી વ્યાખ્યા જ બદલી નાખી, એને નવેસરથી ઘડી, અને એની અસર દાયકાઓ સુધી અમેરિકાના રાજકીય નકશા પર રહી.
એટલે એમ કે એક મોટો બદલાવ હતો.
હા, મોટો બદલાવ. ટ્રોય કહે છે કે રીગને જે બીજા વિશ્વયુદ્ધ પછીનો ઉદારવાદી મત હતો ને, જેને ન્યૂ ડીલ ઓર્ડર કહેવાય છે, એને પડકાર્યો અને તોડી નાખ્યો. એની જગ્યાએ એક નવું રૂઢિચુસ્ત માળખું ઊભું કર્યું.
તો પુસ્તકનો મુખ્ય સવાલ એ જ હશે ને કે જે વ્યક્તિને શરૂઆતમાં ઘણા લોકો ગંભીરતાથી નહોતા લેતા, એક અભિનેતા તરીકે જોતા હતા, એમણે આટલો મોટો, આટલો સ્થાયી પ્રભાવ પાડ્યો કેવી રીતે? એ કેવી રીતે 20મી સદીના સૌથી અસરકારક પ્રમુખોમાંના એક બન્યા? આ કેવી રીતેનો જવાબ આપે છે પુસ્તક?
બરાબર, એ જ મુખ્ય પ્રશ્ન છે. અને પુસ્તક આપણને એ આખી સફર પર લઈ જાય છે. શરૂઆત થાય છે 1970ના દાયકાથી. એ સમય કેવો હતો? અમેરિકા મુશ્કેલીમાં હતું. આર્થિક રીતે લોકોનો વિશ્વાસ ડગમગી ગયો હતો.
હા, પેલો મિલેઇઝ વાયો સમયગાળો.
હા, એ જ. અને એ માહોલમાં કેવી રીતે રૂઢિચુસ્ત ચળવળ ધીમે ધીમે મજબૂત બની અને રીગન એના મુખ્ય ચહેરા તરીકે કેવી રીતે ઉભરી આવ્યા, હોલિવૂડથી ગવર્નર અને પછી પ્રમુખ સુધી.
પુસ્તક ખાસ તો રીગનની પેલી ક્ષમતા પર ધ્યાન દોરે છે, જટિલ વિચારોને એકદમ સરળ, આશાવાદી અને લોકોને ગમી જાય એવા સંદેશામાં ફેરવી નાખવાની કળા.
પણ પુસ્તક ખાલી વખાણ નથી કરતું ને, એમાં પડકારો અને વિરોધાભાસોની વાત પણ હશે જ.
ચોક્કસપણે. પુસ્તક રીગનની મુખ્ય નીતિઓનું વિશ્લેષણ કરે છે, રેગનોમિક્સ હોય કે વિદેશ નીતિ, પણ સાથે સાથે એ પણ જુએ છે કે આ સફળતા પાછળ કેટલી એમની સાચી માન્યતા હતી અને કેટલું રાજકીય ગણતરી હતી. મીડિયાનો ઉપયોગ, સાંકેતિક રાજકારણ, આ બધું તપાસે છે. અને અંતે લેખક ભારપૂર્વક કહે છે કે જો આજનું અમેરિકન રાજકારણ સમજવું હોય તો આ રીગન ક્રાંતિને સમજવી જ પડે.
સરસ. તો ચાલો હવે આ ક્રાંતિના અલગ અલગ પાસાઓમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકનો પહેલો ભાગ રીગનના ઉદય વિશે છે. જાણે કોઈ નાટક માટે સ્ટેજ તૈયાર થઈ રહ્યું હોય. એ સમયનું અમેરિકા હતું કેવું? 1970નો અંત ભાગ. સ્ટેગફ્લેશન હતું. આ અટપટી સ્થિતિ છે જુઓ, જેમાં મોંઘવારી અને બેરોજગારી બંને સાથે ઊંચા હોય.
હા, બહુ ખરાબ સ્થિતિ કહેવાય.
ખૂબ જ. ઊર્જા સંકટ હતું, પેટ્રોલ માટે લાંબી લાઈનો, વિયેતનામ યુદ્ધની હારનો પડછાયો હતો, ઈરાનમાં અમેરિકનોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ બધાથી દેશનો આત્મવિશ્વાસ સાવ તળિયે જતો રહ્યો હતો. એમ કે એક રાષ્ટ્રીય નિરાશાનો માહોલ હતો.
અને આવા સમયમાં રીગન પોતે કઈ રીતે ઘડાઈ રહ્યા હતા? એમની રાજકીય સફર કેવી રહી?
રીગનની પોતાની સફર પણ રસપ્રદ છે. શરૂઆતમાં તો એ લિબરલ ડેમોક્રેટ હતા, પણ ધીમે ધીમે એમના વિચારો બદલાયા અને એ પાક્કા રૂઢિચુસ્ત રિપબ્લિકન બન્યા. એમનો હોલિવૂડનો અનુભવ, એનાથી એમને કેમેરાનો ડર નહોતો અને લોકોને કેવી રીતે પોતાની વાત પહોંચાડવી એ આવડી ગયું.
એટલે કમ્યુનિકેશન સ્કિલ્સ ત્યાંથી આવી.
હા. પછી જનરલ ઇલેક્ટ્રિક જી માટે પ્રવક્તા તરીકે કામ કર્યું. દેશભરમાં ફર્યા, રૂઢિચુસ્ત વિચારોની વાત કરી અને પછી કેલિફોર્નિયાના ગવર્નર બન્યા. ત્યાં એમને વહીવટનો સીધો અનુભવ મળ્યો, પોતાની વિચારધારાને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો અને સિદ્ધાંતો અને વ્યવહાર વચ્ચે સંતુલન રાખતા શીખ્યા.
એટલે એક તરફ એમનું ઘડતર ચાલી રહ્યું હતું અને બીજી તરફ અમેરિકામાં રૂઢિચુસ્ત ચળવળ પણ જમીન પર મજબૂત બની રહી હતી, ખરું ને?
બિલકુલ. 1970નો દાયકો એ અમેરિકન રૂઢિચુસ્ત ચળવળ માટે એમ કે પુનર્જન્મ જેવો હતો. નવા વિચારો, નવા થિંક ટેન્ક્સ, પાયાના કાર્યકરો, આ બધું ભેગું થઈને એક મોટી રાજકીય તાકાત બની રહ્યું હતું. અને રીગન ધીમે ધીમે આ બધા અલગ અલગ જૂથોને જોડનારા નેતા તરીકે સ્વીકારાતા ગયા.
પેલી 1976ની ચૂંટણીમાં એ હારી ગયા હતા ને?
હા, 1976માં પ્રમુખપદ માટે રિપબ્લિકન નોમિનેશન નહોતું મળ્યું એમને. ફોર્ડ સામે હારી ગયા. પણ એ પ્રયાસે એમને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી અને 1980ની જીત માટેનો પાયો નાખી દીધો હતો.
તો આ હતી પૃષ્ઠભૂમિ. હવે આવીએ પુસ્તકના બીજા ભાગ પર, ક્રાંતિ સત્તામાં. 1980ની ચૂંટણી એ તો ખરેખર ઇતિહાસ બદલનારી સાબિત થઈ.
હા, એમાં કોઈ શંકા નથી. રેગને તે સમયના પ્રમુખ જિમ્મી કાર્ટરને બહુ મોટા માર્જિનથી હરાવ્યા. આ ખાલી પોક્સની હારજીત નહોતી, અમેરિકન લોકોનો ઉદારવાદી નીતિઓ સામેનો ગુસ્સો હતો, પરિવર્તનની માંગ હતી.
પેલો એમનો સવાલ બહુ ચાલ્યો હતો ને, શું તમે 4 વર્ષ પહેલા કરતા આજે વધુ સારી સ્થિતિમાં છો?
હા, એ સવાલ સીધો લોકોને સ્પર્શી ગયો. રીગને એક નવું જ ગઠબંધન બનાવ્યું. પરંપરાગત રિપબ્લિકન તો હતા જ, પણ ડેમોક્રેટિક પાર્ટીથી નારાજ કામદાર વર્ગના લોકો પણ જોડાયા. એમને રેગન ડેમોક્રેટ્સ કહેવાયા અને મોટી સંખ્યામાં ઇવેન્જેલિકલ ખ્રિસ્તીઓ પણ એમની સાથે આવ્યા. આ સ્પષ્ટ બતાવતું હતું કે અમેરિકા કંઈક જુદું માંગી રહ્યું છે.
અને સત્તામાં આવતા જ એમણે શરૂ કર્યું રીગનોમિક્સ. આ શબ્દ બહુ સાંભળ્યો છે, પણ આમ સરળ રીતે કહીએ તો શું હતું એ?
રીગનોમિક્સ, જુઓ, એ મૂળ તો સપ્લાય સાઇડ ઇકોનોમિક્સના સિદ્ધાંત પર હતી. વિચાર એવો કે જો તમે ઉત્પાદન એટલે કે સપ્લાયને ઉત્તેજન આપો, દાખલા તરીકે ઉદ્યોગો અને રોકાણકારો પર બોજ ઘટાડો, તો અર્થતંત્ર એની મેળે જ દોડવા માંડશે.
અને એ માટે શું પગલાં લીધા?
મુખ્ય 3 બાબતો. 1, મોટા પાયે ટેક્સ ઘટાડ્યા, ખાસ કરીને અમીરો અને કંપનીઓ માટે. 1981નો કાયદો એનું મોટું ઉદાહરણ છે. બીજું, ઉદ્યોગો પરથી સરકારી નિયંત્રણો ઓછા કર્યા, જેને ડીરેગ્યુલેશન કહેવાય. અને ત્રીજું, સરકારી સામાજિક કાર્યક્રમોના ખર્ચમાં કાપ મૂક્યો.
આની પાછળનો તર્ક એ કે પૈસા બચશે તો કંપનીઓ વધુ રોકાણ કરશે, નવી નોકરીઓ બનશે અને ફાયદો નીચે સુધી પહોંચશે, જેને ટીકાકારો ટ્રિકલ ડાઉન કહે છે.
હા, સિદ્ધાંત એ જ હતો. જો કે આ બધું કરવું સહેલું નહોતું. ભારે રાજકીય વિરોધ થયો અને પરિણામો પણ એમ કે મિશ્ર હતા.
શરૂઆતમાં તો મંદી આવી હતી ને?
હા, 1981-82માં તો મંદી હતી, પણ પછી અર્થતંત્ર પાટે ચડ્યું, વિકાસ દર વધ્યો, મોંઘવારી ઘટી. પણ બીજી બાજુ સરકારી દેવું અમચો વધી ગયું, જે આમ તો રૂઢિચુસ્ત વિચારધારાથી વિરુદ્ધ કહેવાય, અને અમીર ગરીબ વચ્ચેની આવકની અસમાનતા પણ ઘણી વધી.
એટલે આર્થિક મોરચે તો મોટા ફેરફાર થયા, પણ દુનિયાના સ્ટેજ પર પણ રીગનનો અવાજ જુદો અને જોરદાર હતો, ખાસ કરીને શીતયુદ્ધ વખતે.
શરૂઆતમાં તો એમનો અભિગમ બહુ જ કડક હતો. સોવિયત યુનિયનને ખુલ્લેઆમ ઇવિલ એમ્પાયર, એટલે કે દુષ્ટ સામ્રાજ્ય કહ્યું, જે 1970ના દાયકામાં ડેતાંત નીતિ હતી, એટલે કે તણાવ ઓછો કરવાની, એને રીગને નકારી કાઢી.
અને લશ્કરી ખર્ચ પણ વધાર્યો હતો ને?
હા, શાંતિકાળનો સૌથી મોટો લશ્કરી ખર્ચ શરૂ કર્યો. પેલી સ્ટાર વોર્સ યોજના SDI, સ્ટ્રેટેજિક ડિફેન્સ ઇનિશિયેટિવ, એ પણ એમની જ હતી. અવકાશમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાનો વિચાર, અને રીગન સિદ્ધાંત પ્રમાણે દુનિયાભરમાં સામ્યવાદનો વિરોધ કરતા જૂથોને મદદ કરી. અફઘાનિસ્તાન હોય કે નિકારાગુઆ, મુખ્ય હેતુ સોવિયત યુનિયન પર દબાણ લાવવાનો હતો.
અને આ મજબૂત નેતાગીરીની છવીએ 1984ની ચૂંટણીમાં મદદ કરી.
બિલકુલ. 1984માં તો રીગન જંગી બહુમતીથી પાછા છૂટાયા. એમનું સૂત્ર હતું મોર્નિંગ ઇન અમેરિકા. અમેરિકામાં ફરી સવાર થઈ છે, અને ખરેખર દેશના મૂળમાં ફરક દેખાતો હતો. અર્થતંત્ર પાછું બેઠું થઈ રહ્યું હતું. લોકો રીગનના આશાવાદથી પ્રભાવિત હતા. આ જીતને એમની નીતિઓ પર લોકોની મહોર ગણવામાં આવી.
પણ પછી, જેમ તમે કહ્યું, ઇતિહાસ સીધી લીટી નથી હોતો. પુસ્તકનો ત્રીજો ભાગ ગૂંચવણો અને વારસાની વાત કરે છે. બીજા કાર્યકાળમાં વિદેશ નીતિ થોડી બદલાઈ.
હા, એ એક રસપ્રદ વળાંક હતો. સોવિયત યુનિયનમાં મિખાઇલ ગોર્બાચેવ આવ્યા. એમણે ગ્લાસનોસ્ટ અને પેરેસ્ટ્રોઇકા જેવા સુધારા શરૂ કર્યા. આ જોઈને રીગનના અભિગમમાં પણ ફરક આવ્યો.
એટલે જે એવિલ એમ્પાયર કહેતા હતા, એમણે જ વાતચીત શરૂ કરી.
હા, એમણે ગોર્બાચેવ સાથે મંત્રણાઓ શરૂ કરી. જાણે પહેલા તાકાત બતાવીને પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી, અને પછી ટેબલ પર બેસવા તૈયાર થયા. રીગન અને ગોર્બાચેવ વચ્ચે ઘણી બધી મીટિંગો થઈ, જિનેવા, રેકજેવિક.
અને એનું કોઈ નક્કર પરિણામ આવ્યું?
હા, મોટું પરિણામ આવ્યું. 1987માં INF સંધિ થઈ, ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સિસ સંધિ. આમાં અમેરિકા અને સોવિયત યુનિયને મધ્યમ અંતરની પરમાણુ મિસાઇલોનો નાશ કરવાનું નક્કી કર્યું. આ શીતયુદ્ધના અંત તરફનું બહુ મોટું પગલું હતું. એ બતાવે છે કે રીગન પોતાની વિચારધારા પર અડગ રહીને પણ સમાધાન કરી શકતા હતા.
પણ એમના બીજા કાર્યકાળમાં ઘરેલુ સ્તરે તો મુશ્કેલીઓ વધી હતી ને? પેલું ઈરાન કોન્ટ્રા કૌભાંડ.
હા, એ એમના કાર્યકાળ પરનો સૌથી મોટો ડાઘ ગણાય છે. બહુ ગૂંચવાયેલો મામલો હતો. એમની સરકારે ગુપ્ત રીતે ઈરાનને હથિયાર વેચ્યા, બદલામાં એવી આશા કે ઈરાન લેબનીનમાં બંધક બનેલા અમેરિકનોને છોડાવવામાં મદદ કરશે. અને એ હથિયાર વેચીને જે પૈસા મળ્યા, એ ગેરકાયદેસર રીતે નિકારાગુઆના કોન્ટ્રા બળવાખોરોને મોકલ્યા, જેમને અમેરિકન કોંગ્રેસે પૈસા આપવાની ના પાડી હતી. આ વાત બહાર આવી ત્યારે ભારે હોબાળો થયો. રીગનની ઈમાનદારી પર, એમના વહીવટ પર ગંભીર સવાલો ઉઠ્યા.
આ સિવાય બીજી કઈ મુશ્કેલીઓ હતી?
બીજા પણ પડકારો હતા, જેમ કે એઇડ્સની મહામારી. એ વખતે એ બહુ ઝડપથી ફેલાઈ રહી હતી, પણ શરૂઆતમાં રીગન સરકારે એના પર ખાસ ધ્યાન ના આપ્યું એવો આરોપ છે. પર્યાવરણની નીતિઓ પણ વિવાદાસ્પદ હતી, અને પેલું દેવું તો વધતું જ જતું હતું.
અને સાંસ્કૃતિક રીતે રીગનનો પ્રભાવ કેવો રહ્યો? પુસ્તક એના પર શું કહે છે? એ પણ ક્રાંતિનો ભાગ ગણાય?
હા, બહુ અગત્યનો ભાગ. રીગન ખાલી રાજકીય નેતા નહોતા, એ એક કલ્ચરલ આઇકોન પણ બની ગયા હતા. એમનો આશાવાદ, એમની બોલવાની સ્ટાઇલ, અમેરિકન મૂલ્યો પર ભાર, આ બધું લોકોને ગમતું હતું. એમના શાસનમાં ન્યૂ રાઇટ અને ખ્રિસ્તી રૂઢિચુસ્તોને બહુ બળ મળ્યું.
એટલે સામાજિક મુદ્દાઓ રાજકારણમાં વધુ કેન્દ્રમાં આવ્યા.
બરાબર. ગર્ભપાત, સ્કૂલમાં પ્રાર્થના, ફેમિલી વેલ્યુઝ, આ બધા મુદ્દાઓ રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા. રીગને સુપ્રીમ કોર્ટમાં અને બીજી કોર્ટોમાં ઘણા રૂઢિચુસ્ત જજ નિમ્યા, સેન્ટ્રાડે ઓકોનોર, એન્ટોનિન સ્કેલિયા જેવા. આ બધાની લાંબી અસર થઈ, અને અમેરિકન સમાજમાં જે સાંસ્કૃતિક અને રાજકીય ભાગલા હતા, એ કદાચ વધુ ઊંડા બન્યા.
આખી ચર્ચા પરથી કેટલીક મુખ્ય થીમ સ્પષ્ટ થાય છે. પહેલી તો એ કે આશાવાદી રૂઢિચુસ્તતાની તાકાત, નિરાશા વચ્ચે આશાનો સંદેશ.
સાચી વાત. રીગને બતાવ્યું કે રૂઢિચુસ્ત હોવું એટલે ખાલી જૂનું તકડી રાખવું એવું નથી, ભવિષ્ય માટે એક પોઝિટિવ વિઝન પણ આપી શકાય છે. પેલું મોર્નિંગ ઇન અમેરિકા એ ખાલી સ્લોગન નહોતું, એક આખો મૂળ હતો. આપણે ભારતમાં પણ જોઈએ છે ને, નેતાઓ કેવી રીતે આશા અને વિકાસની વાત કરીને લોકોનો સાથ મેળવે છે. પોઝિટિવ સંદેશ હંમેશા વધુ અસર કરે છે.
બીજી વાત, ગઠબંધન બનાવવાની કળા. રીગને બહુ જુદા જુદા જૂથોને ભેગા કર્યા.
એ સહેલું નહીં હોય.
જરાય નહીં. એક તરફ ઓછા ટેક્સ અને ઓછા નિયંત્રણ ઇચ્છતા આર્થિક ઉદારવાદીઓ, બીજી તરફ નૈતિક મૂલ્યો પર ભાર મૂકતા સામાજિક રૂઢિચુસ્તો, ત્રીજા વિદેશ નીતિમાં આક્રમકતા ઇચ્છતા લોકો, અને ચોથા ડેમોક્રેટિક પાર્ટી છોડીને આવેલા કામદારો. આ બધાને સાથે રાખવા એ મોટી વાત હતી.
એના માટે ક્યારેક મુદ્દાઓ અસ્પષ્ટ રાખવા પડે, સમાધાન કરવા પડે.
હા, ક્યારેક એવું કરવું પડે. ભારતના ગઠબંધન રાજકારણમાં પણ આ જ પડકારો છે ને.
ત્રીજું, મીડિયા અને કમ્યુનિકેશન પર એમની જબરદસ્ત પકડ. ધ ગ્રેટ કમ્યુનિકેટરનું લેબલ એમને એમ જ નહોતું મળ્યું.
એમનો અભિનયનો અનુભવ અહીં બહુ કામ આવ્યો. કેમેરા સામે એકદમ સહજ, પોતાની વાત સરળ શબ્દોમાં ભાવનાત્મક રીતે કહી શકતા, વાર્તા કહેવાની આવડત હતી, પ્રતીકોનો ઉપયોગ કરતા. આજના જમાનામાં જ્યાં મીડિયા આટલું મહત્વનું છે, ત્યાં રીગન પાસેથી ઘણું શીખવા જેવું છે.
ચોથી થીમ, વિચારધારા માટે પ્રતિબદ્ધતા, પણ સાથે વ્યવહારિકતા પણ. સિદ્ધાંત અને વાસ્તવિકતા વચ્ચે બેલેન્સ.
બરાબર. રીગન પોતાના મૂળ સિદ્ધાંતોને વળગી રહેતા, પણ સાવ જડ નહોતા. રાજકારણમાં સમાધાન જરૂરી છે એ સમજતા હતા. જેમ કે મોટા ટેક્સ ઘટાડા પછી દેવું વધ્યું, તો નાના ટેક્સ વધારા સ્વીકાર્યા પણ હતા. ગોર્બાચેવ સાથે વાતચીત કરવી એ પણ વ્યવહારિકતા જ હતી. કોઈપણ શાસક માટે આ બેલેન્સ જરૂરી છે.
અને છેલ્લી થીમ, રીગનનો વારસો.
જે તમે કહ્યું એમ, જટિલ છે, બેધારી તલવાર જેવો. ફાયદા પણ, નુકસાન પણ, એકદમ. રીગનોમિક્સથી વિકાસ થયો, પણ દેવું અને અસમાનતા વધ્યા. શીતયુદ્ધના અંતમાં એમની ભૂમિકા હતી, પણ એમની નીતિઓ અને ભાષાએ કદાચ રાજકીય ભાગલા વધુ ઊંડા કર્યા. એમણે રૂઢિચુસ્ત વિચારને સરકારી સંસ્થાઓમાં, ન્યાયતંત્રમાં મજબૂત રીતે સ્થાપિત કર્યો. આ બધું એમના વારસાને બહુ પરિમાણીય બનાવે છે.
આ પુસ્તકમાં રેગનના કેટલાક કોર્સ કે વિચારોનો ઉલ્લેખ છે જે બહુ ફેમસ થયા. થોડા જોઈએ. પહેલું, સરકાર સમસ્યાનો ઉકેલ નથી, સરકાર જ સમસ્યા છે.
આ તો એમની કોર ફિલોસોફી છે. મોટી સરકાર, વધુ પડતા નિયમો, ઊંચા ટેક્સ, એ બધા સામેનો વિરોધ આ વાક્યમાં છે. એમની મોટાભાગની ઘરેલુ નીતિઓ આ વિચાર પર જ આધારિત હતી.
બીજું, વિશ્વાસ કરો પણ ચકાસો. ટ્રસ્ટ બટ વેરીફાય.
આ એમને સોવિયત યુનિયન સાથેની સંધિઓ વખતે વારંવાર વાપર્યું. મતલબ કે વાતચીત કરવા તૈયાર છીએ, પણ આંખ બંધ કરીને નહીં. ચકાસણી જરૂરી છે. ડિપ્લોમેસીમાં પ્રેક્ટિકલ રહેવાની વાત છે આ.
ત્રીજું, પેલું ચૂંટણીવાળું, શું તમે 4 વર્ષ પહેલા કરતા વધુ સારી સ્થિતિમાં છો?
1980માં આ સવાલે કમાલ કરી હતી. મોટા મોટા આર્થિક મુદ્દાઓને સીધા સામાન્ય માણસના અનુભવ સાથે જોડી દીધા. રાજકારણમાં આવો સીધો વ્યક્તિગત સવાલ બહુ પાવરફુલ હોય છે.
અને પછી અમેરિકામાં ફરી સવાર.
મોર્નિંગ ઇન અમેરિકા, આ 1984ની રી ઇલેક્શન કેમ્પેઇનનું સૂત્ર. 1970ના દાયકાની નિરાશા પછી દેશમાં પાછો આવેલો આશાવાદ, આર્થિક સુધારો, રાષ્ટ્રીય ગૌરવ, એ બધાનું પ્રતીક હતું આ.
અને પેલું બર્લિન દિવાલવાળું, મિસ્ટર ગોર્બાચેવ, આ દિવાલ તોડી નાખો.
આ તો શીતયુદ્ધના ઇતિહાસનું આઇકોનિક વાક્ય બની ગયું. ખાલી દિવાલ તોડવાની વાત નહોતી, એ સામ્યવાદી દમન સામેનો એક નૈતિક પડકાર હતો. એની સાંકેતિક અસર જબરદસ્ત હતી.
તો આ બધા વિચારો અને રીગનના અનુભવો પરથી આજના સમયમાં શું શીખી શકાય, આપણા રોજિંદા જીવનમાં કે કામમાં?
ઘણું બધું. જો તમે લીડરશીપ રોલમાં હો, તો રીગન પાસેથી સ્પષ્ટ અને સરળ કોમ્યુનિકેશનનું મહત્વ શીખી શકાય. પોતાની વાત લોકો સુધી પહોંચાડવી, એમની સાથે ભાવનાત્મક રીતે જોડાવું. બીજું, ગઠબંધન બનાવવાની કળા. ભલે બિઝનેસ હોય, રાજકારણ હોય કે સમાજસેવા, અલગ અલગ મત ધરાવતા લોકોને એક કોમન ગોલ માટે કેવી રીતે ભેગા કરવા.
અને પેલું સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનું સંતુલન,
એ પણ બહુ મહત્વનું. પોતાના મૂલ્યો પર અડગ રહેવું, પણ જરૂર પડીએ ફ્લેક્સિબલ બનવું, સમાધાન કરવું, આ કોઈ પણ મેનેજર કે લીડર માટે જરૂરી છે. મુશ્કેલીના સમયમાં પણ, જેમ રીગને ચેલેન્જર દુર્ઘટના પછી દેશને સંબોધ્યો હતો, એ બતાવે છે કે કેવી રીતે સંકટ સમયે પણ આશા અને સહાનુભૂતિ બતાવી શકાય. અને પેલું વિશ્વાસ કરો પણ ચકાસો, એ તો ગમે ત્યાં વાટાઘાટોમાં કામ લાગે.
તમારા માટે આ પુસ્તક અને આ ચર્ચામાંથી સૌથી મોટી શીખ કઈ રહી? શું નવું જાણવા મળ્યું?
વિચારો પહેલાં છેવાડાના ગણાતા, એમને મુખ્યધારામાં લાવી દીધા. આ બતાવે છે કે જો તમારી પાસે સ્પષ્ટ દ્રષ્ટિ હોય, અસરકારક રીતે વાત કરી શકો અને રાજકીય સમજ હોય, તો તમે કેટલો મોટો ફેરફાર લાવી શકો છો. એમણે ખરેખર રાજકીય ચર્ચાની દિશા જ બદલી નાખી.
અને મારા માટે આ પુસ્તક એ વાત પર ભાર મૂકે છે કે રીગનનો વારસો કેટલો જટિલ છે. એ કોઈ હીરો કે વિલનની સાદી વાર્તા નથી. એમાં સફળતા પણ છે, નિષ્ફળતા પણ છે, સારી અસરો પણ છે, નકારાત્મક પણ. ઇતિહાસને કાળા ધોળામાં ન જોઈ શકાય અને રીગનને સમજ્યા વગર આજનું અમેરિકા સમજવું અધૂરું છે. એમનો યુગ બતાવે છે કે મોટા ફેરફાર ખાલી કાયદાથી નથી આવતા, લોકોની સોચ, એમની આશાઓ, એમના સપનાઓને સ્પર્શીને આવે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.